શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, તારીખ 7 જૂન 2017. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્ર સમીક્ષા, પત્રાંક 170. કૃપાળુદેવના વચનામૃતોમાં જે અમુક પત્રો રહસ્યમય છે, ગંભીર છે, એમાંનો આ એક છે. સમજવો કઠિન પડે, કારણ અંતરદશાનું વર્ણન છે. બહારની કોઈ સિદ્ધિ હોય તો એ બહુ સરળ છે. આટલા તપ કર્યા, આટલા વ્રત કર્યા, આટલી યાત્રા કરી, આટલી માળા કરી, આટલું આમ કર્યું, આટલા પોસા કર્યા, આટલી સામાયકો કરી, આ બધું વર્ણનથી કોઈને પણ જાણવું સમજવું સરળ છે. પણ એની દશા, એ દશા પામ્યા પછી એને જે એ જેટલું એમાંથી કહી શકાય, કેમ કે એ દશા છે અકથ્ય છે, એને શબ્દોમાં મૂકી શકાય નહીં. છતાં જ્ઞાનીઓએ કરુણા કરીને જગતના જીવોને પોતાની ઓળખાણ થાય, પોતાની ઓળખાણ દ્વારા પોતાનો આશ્રય થાય, અને એ દ્વારા જીવ પોતે પોતાનું સ્વરૂપ સમજી શકે, આવી નિષ્કારણ કરુણાથી, કેવળ કલ્યાણના હેતુથી એમણે આવી દશા સૂચક શબ્દ પ્રયોગ કર્યા છે. એમાંથી સાધક જો હોય તો પકડી શકે. સાધક વિના અંતરદશા, ભાવદશા પકડાય નહીં. વાતો કરતા હોય એ વાતોડિયાઓનું આ કામ નથી. એ સત્પુરુષની અંતરદશા ક્યારેય સમજી નહીં શકે, કારણ કે એનામાં એક કુટેવ છે, તુલના કર્યા કરે, અને પોતાની પાસે જે જ્ઞાન હોય એની સાથે સરખામણી કર્યા કરે. આનું આમ ને આનું આમ ને આનું આમ ને, એનું કામ નથી. કૃપાળુદેવે અહીંયા દશાનું પહેલું લક્ષણ આપ્યું છે કે આત્મા જ્ઞાન પામ્યો છે. એ જ્ઞાન પામ્યો છે એટલે શાસ્ત્રનું જ્ઞાન છે, શબ્દોનું જ્ઞાન છે, વાચાનું જ્ઞાન છે, તો કે ના ગ્રંથિ ભેદ થયો છે. અનાદિની જીવની ગ્રંથિ, બાહ્યો અને આભ્યંતર, એ ગ્રંથિ મોહની ગ્રંથિ, એને કારણે કષાયોની ગ્રંથિ, એને કારણે બંધનની ગ્રંથિ, અનંત સંસારનું આવાગમન જેના કારણે ચાલુ છે, એની જે મૂળ ગાંઠ છે કર્મની, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ ગાંઠ જે છે, રાગ અને દ્વેષ પર પદાર્થ પ્રત્યેનો, એમાં કારણ છે સ્વ અને પરનો વિવેકનો અભાવ. જ્ઞાન નથી એટલે સ્વ શું, પર શું, જડ શું, ચૈતન્ય શું, નિત્ય શું, અનિત્ય શું, શાશ્વત શું, ક્ષણભંગુર શું, જીવને હિતકારી શું, અહિતકારી શું, આવી એકેય બાબતની અંદર એને પલ્લો ન પડે, વિવેક જ ન હોય. એ વાતો ગમે એટલી કરે પણ આવું સૂક્ષ્મ ભેદ જ્ઞાન ન હોય એની પાસે. જડ અને ચૈતન્યનું, સ્વ પદાર્થ અને અન્ય પદાર્થનું, એટલે મોટી મોટી વાતોમાં કલાકોના કલાકો ગાળે ઉપદેશ આપે તોય પણ મૂળ વાત ઉપર વજન ન હોય. જડ અને ચેતન, અને ત્યારે હું પોતે ચૈતન્ય છું. જડ જે છે એ સંબંધ માત્ર છે, જડ છે સંબંધ માત્ર, સ્વરૂપ ચૈતન્ય નિજ, આવી જાગૃતિ. આ જ્યારે ગ્રંથિ ભેદ થાય છે ત્યારે હું કેવળ આત્મા છું, કેવળ ચૈતન્ય છું. આવું એક અદ્ભુત અનુભૂતિ એને સતત વર્ત્યા કરે છે. ગ્રંથિ ભેદ થયો એ ત્રણેય કાળમાં સત્યવાદ છે. અને કે છે જ્ઞાનીઓએ પણ આ વાત સ્વીકારી છે. કેવી રીતે તમને ખબર પડી ગ્રંથિ ભેદ થયો છે? જીવને પોતાને પણ પ્રમાણ તો જોઈએ ને, તો અનંતા સત્પુરુષોના ચરિત્રથી જે પરિચિત છે અને એ ચરિત્ર જેવો પોતાને અનુભવ જ્યારે થાય કે સંસારમાં રહેતા હોવા છતાં સંસારથી પર છીએ, જડનો સંયોગ હોવા છતાં એ સંયોગમાં ક્યાંય મોહ બુદ્ધિ નથી, સમાજનો બંધનો છે ઉદયગત, સ્વજન બંધન છે, કુટુંબ બંધન છે, સંકલ્પ વિકલ્પના બંધન છે, એ બધું જ હોવા છતાં એ બાંધી શકતું નથી, એને પર જુએ છે. પોતાને પણ પોતાના શરીરને પર જુએ. અદ્ભુત દશા છે કે પોતે વિચાર કરતો હોય એ પોતાના શરીરને પર જુએ. આ ગ્રંથિ ભેદની અવસ્થા જે અનંતા જ્ઞાનીઓની જોઈ છે, એવું તાદૃશ્ય જ્યારે પોતાને અનુભવમાં આવે છે ત્યારે કહે છે કે અનંતા જ્ઞાનીઓએ આ વાતને સ્વીકારી છે. હવે જ્યારે આવી સ્થિતિ થઈ છે ત્યારે ઉદય બાકી રહે છે. પૂર્વે જે કર્મ બાંધ્યા છે એ નિશેષ થયા નથી, એટલે એ કર્મના ઉદયને કારણે કંઈ ને કંઈ એક વ્યવધાન સાધનામાં ઊભું થાય છે. એટલે કહે છે કે નિર્વિકલ્પ છેવટની નિર્વિકલ્પ સમાધિ એ પામવી બાકી છે. અને જ્યાં સુધી એ નિર્વિકલ્પતા નહીં થાય ત્યાં સુધી માર્ગ પ્રકાશવો યોગ્ય નથી. આ પણ જ્ઞાનીઓની જે પરંપરાથી એમને જ્ઞાન થયું છે એનો આ માર્ગ છે, એની આ રીત છે. નહીં દે તું ઉપદેશકુ, પ્રથમ લેહી ઉપદેશ. આ અધ્યાત્મ માર્ગની એક જબરજસ્ત ચાવી છે. તું એટલો જ ઉપદેશ આપ જેટલો તારા અનુભવમાં આવે છે, કલ્પનાથી નહીં, મતિ કલ્પનાથી નહીં, અનુમાનથી નહીં, બુદ્ધિ ચાતુર્યથી નહીં, તર્કથી નહીં. એ બધો ઉપદેશ હશે, પરિવર્તન લાવી શકશે નહીં, આત્મદર્શન કરાવી શકશે નહીં. સાંભળવો ગમે, આનંદ આવે, મનોરંજનનો હેતુ બને, પરંતુ અંતરના દ્વાર ખુલે નહીં. ત્યાં સુધી અમે પ્રગટ માર્ગ કહીશું નહીં. અને એ દશાને હવે જાજો વખત નથી, 15 અંશે પહોંચી જવાયું છે. જીવનમાં જ્યારે ઉઘાડ થાય છે, સાધકના જીવનમાં ઉઘાડ થાય, શ્રોતાના જીવનમાં ઉઘાડ ન થાય ક્યારે. જેને રસ જ છે આ સાંભળ્યું તે સાંભળ્યું, અહીંયા ગયો ત્યાં ગયો, આ શિબિરો કરી, આ કર્યું તે કર્યું, આટલું વાંચ્યું, ઉપર ચડો, સપાટી ઉપર છે હજી, એને અંદરથી ઉઘાડ ન થાય. સાધના કરે, મનન ચિંતન નિધિધ્યાસન અનુપ્રેક્ષા તત્વની ચિંતન, આ વિચાર યોગ ઉપયોગ એ સાધના છે. એ જેટલી જેટલી પ્રમાણમાં પોતે કરી શકે, એકલો રહીને, કેમ કે એ કામ આત્મા જ કરે છે, એમાં એને શરીરનું કંઈ કામ જ નથી. ઉપયોગ શરીરની વેદના તરફ જતો હોય તો પાછો ખેંચી લેવાનો, તો ઉપયોગ રહી આત્મા ચિંતનમાં, પણ આ તો શરીરમાં જ ઉપયોગ રાખે તો એને ક્યારેય સાધના પ્રાપ્ત થતી નથી. અને સાધના થયા વિના આ અંદરનો ઉઘાડ ન થાય, દશા નહીં મળે, દશા નહીં મળે, દિશા મળશે. કેટલા મુમુક્ષુઓ, કેટલા સાધકો અટવાય છે અત્યારે અધ્યાત્મ જગતમાં, કલ્પનામાં છે, અમને માર્ગ મળ્યો છે ને, અમને આ છે ને, અમે આ જાણીએ છીએ, અમે આ કરીએ છીએ ને આ કરાવીએ છીએ, જે કરો તે. પરંતુ અંતરની ચેતના જાગૃત થાય એ સાધનાની ફલશ્રુતિ છે. એટલે અહીંયા કહે છે કે નિર્વિકલ્પતા તો છે જ, પરંતુ નિવૃત્તિ નથી. નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ આવ્યા વિનાની નિવૃત્તિ એ નાટક છે. સમજાય છે? હું કાંઈ કરતો નથી, પણ ઘરમાં એના જેટલો નડનાર કોઈ નથી. જે કહે છે ને અમે નિવૃત્ત થઈ ગયા છે, બધું છોડી દીધું છે, એ ઘરના લોકોને પૂછો ત્યારે ખબર પડે કે અમારા ઘરમાં ત્રાસ જો કોઈનો હોય ને તો નિવૃત્ત માણસનો છે. કારણ કે હાવ નવરો, ખટખટ ખટખટ, ખટપટ ખટપટ, હવને ઉપદેશ આપવા, બોધ આપવો, હવની ટેકા કરવી અને પોતાની જાતને સોનું શું માનવું. વિરતિ નથી. વિરતિને કોઈ સંગ પ્રસંગની અંદર રસ નથી, રુચિ નથી. સંસારમાં જે થતું હોય ભલે થાય, આ તો આમ થાય તો શું થશે ને, તમે પછી શું કરશો, તારે શું કામ છે? તને જ્ઞાન થયું છે ને, જ્ઞાનનું ફળ વિરતિ છે ભાઈ. તમે સંસારથી પાછું વાળી લ્યો મનને, પાછા વળો. અનંત કાળ ગયો આમને આમ, પણ એનું શું થશે? અમારે એના હિતનું કરવું, કાંઈ એનું હિત નહીં. અમારું કર્તવ્ય, અમારી ફરજ, તારી ફરજ એક જ, તારી જાતને સંભાળવી. એના જેવી બીજી એકેય ફરજ નથી. પોતાના આત્માને અનાદિકાળથી રખડાયો છે આ ફરજના બાને. હવે જો સમજ આવી છે તો તારા આત્માને તું આ બધા દુઃખોથી બચાવ, તારા આત્માની કરુણા કર. એને જગત આખાની કરુણા છે, જગત આખાની મૈત્રી છે, પણ આ કહેવાતા નિવૃત્તને પોતાના આત્માની મૈત્રી પણ નથી, કરુણાય નથી. એ એમ સમજે છે કે મારા વિના ચાલશે કેમ, ભૂલી ગયો તું અકર્તા છો, તારે કંઈ કરવાનું જ નથી, તું જ્ઞાતા છો ને દ્રષ્ટા છો, તને કોણે કીધું આ બધું, તું વિધાતા ક્યાંથી બની ગયો? કોઈના બાપ બનાય, કોઈના ભાઈ બનાય, કોઈના પુત્ર બનાય, કોઈની ભાભી બનાય, કોઈની માસી બનાય, પણ કોઈના વિધાતા ન બનાય. આપણે કોઈ જીવના વિધાતા નથી, પ્રત્યેક જીવ પોતાનો વિધાતા છે, પોતાના શુભાશુભ કર્મનો કરતા ભોગતા એ જીવ જ છે. ખ્યાલ નથી આવતો. કૃપાળુ દેવ કહે છે નિવૃત્તિ જોઈએ. આ એક પુરુષ એવો છે કે એને જ્ઞાન થયું છે ને વિરતિ છે, અને હવે નિવૃત્તિ નથી. આપણને નિવૃત્તિ છે વિરતિ વિનાની. જો ખ્યાલ સમજો, બરોબર પકડવો જોઈએ. આપણે સાધકની કક્ષામાં જવું છે, આપણે મુમુક્ષુ છીએ. આપણે નિવૃત્તિ જલ્દી લઈ લેશું, વિરતિ નહીં લઈએ. વિરતિમાં ઘરના બધા જ સંગ પ્રસંગમાં, બધી જ હકીકતોમાં, બધી જ વ્યવહારની બાબતમાં રસ છે, રુચિ છે, પોતાનો અભિપ્રાય છે, ડાપડ છે, વિરતિ નથી. વિરતિ ઉદાસીનતા છે. તમને જેમ ફાવે તેમ કરો, તમને જેમ સુખ ઉપજે એમ કરો, મારો કોઈ ઓપિનિયન નથી. કેમ કે સંસાર છે, પણ આ તો સારું કામ છે. અરે સારું હોય કે ખરાબ હોય, સંસાર જ ખોટો તો એમાં સારા ખોટું શું, એમાં સારું ખરાબ શું? સંસાર જો ખોટો હોય તો સંસારની અંદરની કોઈ પણ પ્રવૃત્તિમાં સારી ને ખોટી શું? સપનું ખોટું જ છે. જ્યારે ત્યારે સપનામાં આપણે ભિખારી થયા કે ચક્રવર્તી થયા શું ફેર પડે? કેમ કે બધું જૂઠું છે. જૂઠ માયા સબ સપન નકી, મીરાબાઈ ગાય છે. આ વિરતીનું પરિણામ છે. વિરતી હોઈને જો નિવૃત્તિ થાય એટલે કે પૂર્વ કર્મનો ઉદય શાંત થાય. તો કૃપાળુદેવ કહે છે તો અમે માર્ગ પ્રકાશી શકીએ, અન્યના કલ્યાણ માટે પણ વિચાર કરી શકીએ. અને જ્યારે જીવે અન્ય માટે વિચારવું છે ત્યારે એના કેવળ એના આત્મકલ્યાણ માટે. આપણે અન્ય માટે વિચારીએ છીએ, છોકરા છોકરી પુત્ર પૌત્રી, એના આત્મકલ્યાણ માટે નથી વિચારતા. વિચારીએ છીએ ખરા, મમત્વ મોહ સ્વાર્થ, હું તો એના માટે વિચારું છું. તું શું કામ વિચારશ? એનું હિત છે? એનું આત્મહિત માટે વિચારશ? આ વિવેક, આ ખ્યાલ નથી આવતો. જ્ઞાનનું આ પરિણામ થવું જોઈએ કે મારી રોજબરોજની ચિંતનની ધારામાં આત્માનો પ્રવેશ થયો, કે હજુ વ્યવહાર જ છે અને એમાં મારી કલ્પના પ્રમાણે સાચો ખોટી સારા ખરાની વાત હું કર્યા કરું છું અને પોતાને સંતોષ થાય છે કે હું તો બધું આપણે સારું કરીએ, કોઈનું ભલું કરીએ. અરે તું કોઈનું ભલું કરી શકે એમ છે, શું કામ ચિંતા કરશ? મહાપુરુષોએ કેવી દશા પામી માર્ગ પ્રકાશ્યો છે તે વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે. ક્યાંય ભ્રમ નથી, ક્યાંય ભ્રમ નથી. આટલી અવસ્થાની અંદર કૃપાળુદેવે ક્યાંય પ્રગટ સભાઓ નથી કરી, શિબિરો નથી કરી, ઢોલ વગાડા નથી કર્યા, સિદ્ધિ પ્રસિદ્ધિના નાટક નથી કર્યા, કોઈ શિષ્ય મંડળની રચના નથી કરી. એને તો વિતરાગનો માર્ગ પ્રકાશવાનો છે, એમાં આ બધું કઈ હોય જ નહીં. એ કહે છે કદાચ ઈશ્વરની ઈચ્છા નહીં હોય કે અમને નિવૃત્તિ મળી નથી. સર્વસંગ પરિત્યાગ ન થાય ત્યાં સુધી માર્ગને પ્રકાશવો નથી. આવું કેટલાય પત્રોની અંદર એમણે લખ્યું છે. અને એટલે જ કહે છે કે પછી અન્ય માટે પણ, એમાં દીપચંદજીનો પણ ઉલ્લેખ આવે છે, કોઈને માટે અમે કંઈ કહેતા નથી. જે તમે ગુણઠાણાની વાત કરો છો એનો પણ અમે ઉત્તર લખતા નથી. કૃપાળુદેવ એનો પણ ઉત્તર લખતા નથી. ગુણઠાણા તો સમજવા માટે છે, એક દશા માટે છે. એ દશા ન હોય ને ગુણઠાણું ગુણઠાણું આપણી દૃષ્ટિએ કર્યા કરીએ, પ્રમતને અપ્રમતને ક્ષપકને આ તે, પણ દશા જ નથી એનું શું? અને આપણે આને છઠ્ઠું છે અને સાતમું છે અને આઠમું છે અને નવમું છે. દે લપોટ સંઘ લાખ, તો કે લે હવા લાખ. આવા શંખને લપોટ શંખ ભેગા થયા હોય કે સાહેબ તમને તો સાતમું લાગે છે કે ના આઠમું છે, બોલો આઠમા વાળો કે ના બારમાંથી ઓછું તો હશે જ નહીં હો. અરે તને કાંઈ, તું ચોથાનું ઠેકાણું નથી, પહેલાનું નથી, પહેલાનું ઠેકાણું નથી. અને આ ગુણઠાણાની વાત કર્યા કરે છે કૃપાળુદેવ, કે જે સમજવા માટે એક શ્રેણી બતાવી છે. એ તો વ્યક્ત શ્રેણી છે, અભ્યંતર નથી. એ લેખે છે ગુણઠાણાની કઈ જરૂર જ નથી, હવે તો સૂત્રને અડવાની એ જરૂર નથી. અંદરથી જ્યારે પ્રકાશ થયો છે જ્ઞાન, ત્યારે બહારના શાસ્ત્રો શું કરશે? અને અંદરનો પ્રકાશ હોય છે એના જેવું સત્ય જગતમાં બીજું કયું છે? એટલે લખ્યું છે કે ક્ષપક શ્રેણીની અંદર જીવ પડતો નથી, ઉપસમમાં પડે છે. ઉપસમમાં એને ભ્રાંતિ થાય છે કે મને બધી ખબર પડી ગઈ, મને જ્ઞાન થઈ ગયું, મને નિવૃત્તિ આવી ગઈ, હું સાધક થઈ ગયો, હું આટલામાં ગૂંઠાણે પહોંચ્યો. એનું ગૂંઠાણું કાલ્પનિક છે. એટલે જ્યારે ખરેખર અંદરથી બીજો ઉદય આવ્યો અશુભનો, એને ઝીલી ન શક્યો, એને ટાળી ન શક્યો અને પડ્યો. કોઈને કોઈ પ્રકારનો સુખનો ઉદય આવ્યો તો પણ એ ઝીલાયો નહીં. એટલે કહ્યું છે કે આ વાત તમને ક્યાંય શાસ્ત્રમાંથી મળે કે ન મળે, આ અનુભવની વાત છે. જ્ઞાનીઓને જે અનુભૂતિમાંથી સત્યની ઉપલબ્ધિ થાય છે, એ જ સત્ય નિરપેક્ષ સત્ય, નિતાંત સત્ય હોય છે. બાકીનું સત્ય સાપેક્ષ સત્ય હોય છે. કોઈ છદ્મસ્ત એમ કે મારી વાત સાચી છે તો તું સર્વજ્ઞ નથી, એટલે કે અજ્ઞાનના અંશ તને હજુ છે, તો તારી વાત સાચી કેવી રીતે? અપેક્ષા એ કે તું જેટલું જાણે છે અથવા તારી પાસે જે માહિતી છે એ માહિતીના સંદર્ભમાં સાચું છે, પણ તારી માહિતી ખોટી હોય તો, તારું વાંચન ખોટું હોય તો, તારો બોધ ખોટો હોય તો તારી સમજ ખોટી. આ વાત જૈન દર્શનની હજુ જગતના ઘણા દર્શનો સમજી શક્યા નથી કે સત્ય કેવળ કેવડીનું જ હોય, સત્ય પૂર્ણ વિતરાગનું જ હોય, સત્ય કેવળ અરિહંતને જ હોય, કે જ્યાં જ્ઞાનાવરણીય કર્મનો અંશ પણ આવરણ રૂપે નથી. ત્યારે અહીંયા તો સામાન્ય વાતની અંદર અત્યારે સત્યનો જઈ હો, અમે તો સત્યને માની, અમે તો સત્યના પૂજારી છીએ. સત્યને મોહનીય સાથે સંબંધ છે. મોહનીયનો નાશ થયો નથી ત્યાં સુધી સર્વજ્ઞતા પ્રગટી શકતી નથી, કેવળ જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી. અલ્પમાં અલ્પ, અંશમાં અંશ સત્પુરુષ પ્રત્યેનો રાગ એ પણ સત્યને પ્રગટવા ન દે. ગૌતમ જેને દીક્ષા આપે એ કેવળ જ્ઞાન પામે, અને ગૌતમને ભગવાન મહાવીરની વિદ્યા માનતા સુધી એમના પ્રત્યેનો જે કંઈ એક અંશ હશે, સાત્વિક પ્રશસ્ત રાગ જે કેવો એ કયો, એને કેવળ જ્ઞાનથી વંચિત રાખ્યા. ગૌતમથી કેવળ જ્ઞાન દૂર રહ્યું. જબરજસ્ત માર્ગની વિશેષતા છે, એ સમજવી જોઈએ. એટલે ઘણીવાર આ ગાંધી અને શ્રીમદની વાત કરે, પણ ગાંધી સત્યમાં પલટાયા હતા, એનું તો રાજકીય સત્ય હતું. ગાંધીને અને પરમાર્થ સત્યને શું સંબંધ હતો? અને જો એ બરોબર પકડાયું હોત તો એ આ રાજકારણમાં પડત? પડત પહેલા આપણે સમજી લઈએ કે જેને કૃપણદેવ મેળા અને જેને એમ થાય કે મેં કુંડા ભરી ભરીને એની પાસેથી પાન કર્યું, તો એ સંસારના કીચડમાં પડે ખરો? જવા દો, આપણે કઈ કોઈની આવી ચર્ચાઓ કરવી જ નહીં, કેમ કે આ લોકપવાદ છે બધો. લોકની અંદરની વાત જુદી છે અને આ પરમાર્થની વાત જુદી છે. અરે સૌભાગ્યને કૃપાળદેવ મેળા, જુઠાભાઈને મેળા, એક વર્ષ માટે જ અંબાલાલને મેળા, પ્રભુશ્રીજીને મળ્યા, પોપટભાઈને મળ્યા. આ જીવનના પરિવર્તન થઈ ગયા બધાના, સંસારનો છેડો બદલાવી દીધો બધાએ. કૃપાળદેવનું દર્શન થયું. કૃપાળદેવ મુનિ નહોતા, ભાવ મુનિ હતા. બહાર તો કંઈ કોઈ બીજું હતું નહીં, ઉદયમાં હતા. પણ છતાં એણે ભગવાન સ્વરૂપે ઓળખા, ઉગરી બેને ઓળખા, નામ તો કેટલા લેવા. ચરોતરના નાનામાં નાનો માણસ, ઝાડુ વાળવા વાળો, એણે પણ કૃપાળુદેવને ભગવાન તરીકે ઓળખાતા અને એનું કલ્યાણ થયું. ખેતરની અંદર કામ કરનાર મુંદાસ, એણે પણ કૃપાળુદેવ ઓળખા, જીવનનું પરિવર્તન આવી ગયું. કેટલો બદલ જીવનમાં અને કેટલા કષ્ટ સહન કરીને પણ એ ખેડૂતનો દીકરો પાર પામી ગયો. અહો રાજચંદ્રદેવ, રાત દિવસ મને હોજો શરણ તમારું. અને 2 વર્ષ સુધી તમે ચર્ચા કરી છે, તો ચર્ચા જ કરી છે ને. ઘણી વાર વસ્તુને સમજવામાં બહુ મુશ્કેલ પડે છે, અને સાર્વજનિક રીતે આપણે એમાં કહી શકાતું નથી, કેવું નહીં. જેવા જેના ભાગ્ય, જેવો જેનો કર્મનો ઉદય, ઘણા પરિબળો કામ કરે, એક જ પરિબળ કામ નથી કરતું. પણ જો પોતાની નિષ્ઠા હોય, પોતાની યોગ્યતા હોય, પોતાની પાત્રતા હોય અને સત્પુરુષનો યોગ થાય, તો પરિણામ આવ્યા વિના રહે નહીં. એ પછી પ્રત્યક્ષ કે પરોક્ષ, જો મુમુક્ષુતા આપણી જાગૃત હોય, આપણી મુમુક્ષુતા જો તીવ્ર હોય, તો કૃપાળુદેવના વચનો મળે અને પરિવર્તન ન આવે, એ બનવું અસંભવ જ છે. તો ત્યારે એ જ વિચાર કરવાનો કે આ ખોટું નથી, હું ખોટો છું, મારી દાનત ખોટી છે, મારી સમજણ ખોટી છે, આત્મવિકાસ અંગેની મારી ગણતરી ખોટી છે, હું સંસારની ગણતરીથી ધર્મ કરું છું. એમાં સારા લાગવાનું, સાચું ખોટું કરવાનું, હવે જે સ્વયં ખોટો છે એની અંદર સાચું ખોટું શું? કોઈ ખોટું કરે તો આપણે સહન કરી લેવું, પણ એ સ્વપ્ન જ છે, હવે એમાં ખોટું કરે શું? જનક રાજાને ઓલાએ લાત મારી તો ભિખારીને કાંઈ પકડીને જેલમાં ના નખાય, કેમ કે ઓલો તો સ્વપ્નમાં હતો. ખોટું છે, અષ્ટાવક્રએ કહ્યું કે એ ખોટું છે, મૂકી દે લાપ એને ગાંઠે બાંધમાં. હવે તને ઊંઘમાં સપનું આવ્યું, અત્યારે આ જાગૃત છે, એ સપનું જ છે. અત્યારે કોઈ કાંઈ કહે આપણને તો સાચું ખોટું? ખોટું ને, બરાબર જોરથી કહો ને. સ્વપ્ન અવસ્થા ને જાગૃત અવસ્થા અજ્ઞાનમાં બે સરખી છે. આત્મા જાગે ત્યારે જ જાગૃત અવસ્થા છે, આત્મજ્ઞાનના અભાવમાં અત્યારે જાગૃત અવસ્થા એ પણ સ્વપ્ન અવસ્થા છે. આવું તો વેદાંતની અંદર 4 અવસ્થા બતાવી છે, સુષુપ્તિ, સ્વપ્ન, જાગૃતિ અને તુરીય. તુરીય અવસ્થા એ જ સાચી અવસ્થા છે જ્યાં આત્મા જાગે છે. અને આત્મા જાગે છે ત્યારે કોઈએ કંઈ કીધું હોય ત્યારે એમ થાય કે કિનારાએ કોને કીધું? દેહને કીધું. એ મને જોતો નથી, મને ઓળખતો પણ નથી, એને મારા સ્વરૂપની કોઈ ઓળખ જ નથી, માટે એણે જેને કીધું એ તો નશ્વર છે, નાશવંત છે અને જૂઠ છે. મારો શરીરનું અસ્તિત્વ એને લાગ્યું એટલે એને મને ગાળ દીધી, પણ શરીર જ ખોટું પૂતળું છે, આ તો જળ, એને ગાળ દીધી, એને સંતોષ થયો, પણ આ ખોટું છે. તો સાધુ પુરુષોને આ સ્તુતિની નિંદા એ કંઈ વિચલિત કરી શકે નહીં. શું કામ? એ જાગે છે, એ જાગૃત છે. આપણને આ અવસ્થા છે એ સ્વપ્ન સમાન જ છે, એ હજુ પકડાતી નથી. એટલે માન અપમાન એટલું બધું છે, કંઈક થતા મને કંઈક મને આમ કે આવું એવું, મારાથી સહન ન થાય, તારાથી સહન ન થાય. તારું અજ્ઞાન તો સહન થાય છે, તારું અનંત ભવનું પરિભ્રમણ તારાથી સહન થાય છે ચંપાબેન, અને તારાથી આ સહન નથી થતું. આપ હી આપ બુઝાય, યશોવીજી મહારાજ કહે છે, મોકલપ એ ગાળો દેનારો તને ઓળખતો નથી, તું એને એ દેનારો એ નથી, એનું કંઈ અસ્તિત્વ જુદું છે. તો રોષ તોષ કિનસે કરે, કોની સામે રોષ કરવો, કોની સામે તોષ કરવો, આપ હી આપ બુઝાય. તો સ્વયં ચિંતન કરી અને સમાધાન મેળવી લે, કોઈ રાગ દ્વેષના પરિણામ, હર્ષ શોકના પરિણામ કરવા યોગ્ય નથી. કેવું સમાધાન! જો જ્ઞાન દશા હોય તો, જો સમજ આવે તો, જ્ઞાનની સમજ આવે એટલે અહીંયા કહે છે તન્મય આત્મયોગમાં પ્રવેશ છે ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના છે, અને યોગ પૂર્વકર્મ ભોગવે છે. દશા કેવી છે કે અમારો આત્મા જે છે ચૈતન્ય એ તો ઉલ્લાસમાં આવી ગયો, હવે યોગ એટલે મન વચન કાયના યોગ એ પૂર્વકર્મ જે છે એ ભોગે છે, અને વેદોદયનો નાશ થતાં સુધી ગ્રહવાસમાં રહેવું યોગ્ય લાગે છે. અંતરની દશા કેવી છે તો પછી, તો તીર્થંકર જે સમજ્યા અને પામ્યા તે આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે એવું કંઈ જ નથી. અને જ્યાં તીર્થંકરની વાત આવે તો લાલ પીડા થઈ જાય, પણ શું કામ, પણ તીર્થંકર એટલે અજ્ઞાન રહિત આત્મા, શુદ્ધ આત્મા, સમયસાર, જેવો કુંદકુંદાચાર્ય ભગવાને કહ્યો છે એવો, રાગ દ્વેષ વિનાનો, કષાય વિનાનો, કોઈ મળ વિનાનો, કર્મ વિનાનો, એવો શુદ્ધ આત્મા એ તીર્થંકરનો આત્મા છે. એ જે સમજ્યો એવું આ દરેક આત્મા સર્વ જીવ છે, સિદ્ધ સમ, સિદ્ધ સમ છે તીર્થંકરથી પણ વધારે દરેક જીવ. તો એ જીવ શું કામ ન સમજી શકે જો એ શુદ્ધ હોય તો, જો એનામાં શુદ્ધતા હોય તો એ સમજી શકે કે નહીં, તો સમજી શકે. તો કે છે એ આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે. આપણે પણ અત્યારે શેનો પ્રયત્ન કરવાનો છે કે તીર્થંકર જે પામ્યા એ પામવું છે ને, હવે શું પામ્યા, સિદ્ધ પદ પામ્યા. તીર્થંકર અર્યંત પદમાં હતા, સિદ્ધ પદમાં તીર્થંકર ન હોય, અર્યંત પદમાં એનું પૂર્વે નિકાચિત કરેલું કર્મ ભોગવે છે. તો અર્યંત જે સિદ્ધ તીર્થંકર જે પામ્યા, તીર્થંકર શું પામ્યા, મુક્તિ પામ્યા, મોક્ષ પામ્યા, સિદ્ધ પદ પામ્યા, તો એ પામી ન શકે. અરે એના બોધથી પામી શકે, અને પ્રત્યેક આત્મા પામી શકે. હવે અહીંયા કૃપાળુદેવે લખ્યું કે એવું કંઈ નથી, આ નિર્ણય ઘણાય વખત થયા કરી રાખ્યો છે. તીર્થંકર થવા ઈચ્છા નથી, પરંતુ તીર્થંકરે કર્યા પ્રમાણે કરવાની ઈચ્છા છે. અમારે હવે કદાચ જે ક્રમ છે નિયતિનો કે 24 તીર્થંકરોનો ક્રમ પૂરો થયો, તો તીર્થંકર થવાની ઈચ્છા નથી, પરંતુ એ તીર્થંકરનું કાર્ય જે હતું જગતના જીવોને મોક્ષ માર્ગ પ્રકાશિત કરવો. જો આત્માય હતો અને મોક્ષે હતો, તીર્થંકર શું કામ કરે છે, માર્ગ બતાવે છે. આત્મા મોક્ષ કેમ પામે, એની મોક્ષ અવસ્થા કેવી રીતે પામે, તું છો મોક્ષ સ્વરૂપ. આ ધર્મનું કામ એ છે કે જીવને પોતાનું સ્વરૂપ, નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે. ગાંધીજીએ પ્રશ્ન લખ્યો છે કે ધર્મનો હેતુ, કૃપાળદેવે લખ્યો છે કે નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે તે ધર્મ છે, કામ એક જ છે એનું. તો એ પ્રાપ્તિ કરાવવાનું કામ તો બાકી છે. તીર્થંકરો ગયા તો બાકીના જીવો છે કે નહીં, તો પછી જ્ઞાનીઓ જે છે એ તીર્થંકર કે ન તીર્થંકર, એનું કામ સત્પુરુષોનું, જ્ઞાનીઓનું, જગતના સર્વજીવોનું આત્મકલ્યાણ કરવું. એટલે કે છે કે અમે એ કર્યા પ્રમાણે કરવાની અમારી ઈચ્છા છે, એ વાત મૂકી છે. પછી ગુણઠાણાની વાત મૂકી છે, ઉપશમ અને ક્ષપક, અને સમજવા માટે જ છે આવી શ્રેણીઓ છે એ સમજાવી છે. એ કહે છે કે બે સ્થિતિ છે, એક પોતાની સમજ, અને જ્યાં પોતાની સમજ પૂરી ન પડે ત્યાં જે સમજેલા છે એની આજ્ઞા. આ સમજવું આકરું છે. કાં તો જ્ઞાની થા અને કાં જ્ઞાનીનો આશ્રિત. કૃપાળુ દેવે આ એક જબરજસ્ત સત્ય પરમાર્થ માર્ગમાં આપ્યું છે કે જ્ઞાની નહીં થવાય તમારાથી, કંઈ વાંધો નહીં, જ્ઞાનીનો આશ્રિત. એ કહે છે મોક્ષ માર્ગમાં બે જ પ્રકારના જીવોની પ્રવૃત્તિ હોય છે, એક જ્ઞાનીની અને બીજું જ્ઞાનીના આશ્રયવાનની. આ રહસ્ય, આ જબરજસ્ત મોટું રહસ્ય. તો જીવ વિચારે કે કળિયા કળિયુગ છે, સંઠાણ નથી, સત્પુરુષના યોગ નથી, તીર્થંકરના વિરહ છે, કર્મ પૂર્વકર્મ બળવાન છે, પુરુષાર્થ અલ્પ છે, અનેક પ્રકારની મર્યાદાઓની વચ્ચે મારે આત્મકલ્યાણ કરવું છે, તો હવે તું કદાચ જ્ઞાની નહીં થઈ શક, પણ જ્ઞાનીનો આશ્રિત તો થઈ શકીશ. અને તને આશ્રિત થવાનું તો આવડે છે, સંસાર માટે કેટલાનો આશ્રિત છો તું? મારે તો તમારા ઉપર જ આશા છો, તમે મદદ કરશો તો જ અમારું કામ પડશે, નહીં તો પાર પડશે નહીં. હો મહેરબાની કરીને કરજો, ત્યાં તો લટોડા પટોડા ઘણા કરશે. તો જ્ઞાનીનો આશ્રિત થાને. આ કાળની અંદર કરવા જેવું, થઈ શકે એવું, એ જ્ઞાનીનો આશ્રય. એટલે શ્રીમદ રાજચંદ્રજી એક જબરજસ્ત વાત મૂકી છે, આશ્રય ભક્તિ. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. ભાઈ તારું દ્રવ્ય નબળું છે, કદાચ એને કારણે થઈને તું સાક્ષાત પરમાત્મા સ્વરૂપ ન થા, તો તું પરમાત્માનો આશ્રિત બની શકીશ. તું સીધા સાધન તારી મેળે કરવા જા, તો એ સાધનનું ઈચ્છિત પરિણામ આવે ન પણ આવે, પણ આશ્રયની અંદર કોઈ શંકા નથી. એટલે એવા કેટલાય જીવો હતા કે જેણે કૃપાળુ દેવની ઓળખાણ ભગવાન તરીકે ન થઈ, પણ એને આશ્રય લીધો એણે, અને આશ્રય અપાવવાનું કામ કૃપાળુ દેવે આશ્રય ભક્તિ જગાવી. 692 પત્ર આના માટે એક નેત્રદીપક પત્ર છે, કે જેમાં કહ્યું કે મનુષ્ય જીવનની સાર્થકતા, કે જે મનુષ્ય જીવમાં આ દેહ એ સત્પુરુષને મા ભાગને ઓળખા અને તેમનો આશ્રય કર્યો. કહેવાનો ઓળખા એટલે હું ઓળખું છું એમ નહીં, મારા મામાના થાય ને મારા કાકાના થાય, મારા ગામના થાય, આવી ફિલોસોફી કરશો નહીં કોઈ. આ કંઈ નાચ જાતની વાત છે નહીં. અરે જન્મ જરા મરણાદિનો નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેને વિશે વર્તે છે, એવા જ્ઞાની પુરુષને મેં ઓળખા છે, અને તે મહાભાગનો જો આશ્રય થાય, આશ્રયપૂર્વક દેહ છૂટે, તો તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપને પામે. સ્વસ્વરૂપે મોક્ષ કે બીજું કંઈ, આવાગમનથી મુક્તિ સિદ્ધપદ, આ આશ્રયનું સ્વરૂપ આ પુરુષ બતાવે. આ કે છે કે જે તીર્થંકરે કર્યું એ કરવું છે. કાળને અનુરૂપ આશ્રય ધર્મ આપ્યો, આશ્રય ભક્તિ આપી, અને આ વાત સમજી પ્રભુ શ્રી. એટલે એણે કહ્યું કે આ બધા જો ખોટા તત્વજ્ઞાનમાં ચડી જશે, આ કળિયુગના જીવડાઓ, તો આશ્રય છૂટી જવાનો. તર્કના રવાડે ચડે છે, બુદ્ધિના વ્યવસાયમાં જે ચડે એનો આશ્રય નહીં રહે, એટલે એણે એક જ કામ કર્યું કે તમે ભગવાનની ભક્તિ કરો. આઠ કલાક દસ કલાક ભક્તિ કરો, પેલા ભગવાનની અર્પિત ભાવે ભક્તિ કરો. આશ્રય ભક્તિ કેટલું જબરજસ્ત પરમાર્થ માર્ગની અંદરનું એક સૂત્ર છે આશ્રય ભક્તિનું. અને ત્યાં કૃપાળુદેવ આવું અભયવચન આપે કે આશ્રયપૂર્વક દેહ છૂટે, અંતિમ અવસ્થામાં સત્પુરુષનો આશ્રય હોય બસ, નહીં બીજાનો આશરો. એ ગુહ્ય જાણે સંત, કૃપાળુદેવને ઓળખનારે એમને ગાયા, એને એક જ આશરો તારો, આ આશરો આશરો ઈશ્વરનો કેવો તદ્દન સેલ છે, પણ સમય આવે તે આશરે જીવવું મુશ્કેલ છે. સાધુ ચાલ્યો જાય છે, ગરમી બળબડતી અત્યારે જે છે એવી, અને તરસ લાગે છે, કંઠ સુકાય છે, દૂરથી જુએ છે, અને કરણીયું પાણી પીએ છે, દેખાય છે. એને મનમાં ટાઢક થઈ ગઈ કે વાહ, થોડે દૂર પાણી તો છે જ, આ જનાવર પાણી પીને જાય છે. તો એ પોતે ત્યાં જાય છે, જાય છે, જ્યાં કૂવા આગળ પહોંચે છે ત્યાં પાણી સડસડાટ કરતું નીચે ઉતરી ગયું. ઉપર જુએ છે, ભગવાન તારી કરુણામાં ભેદભાવ કેમ, આ પશુ પાણી પીને બેવી, એના માટે થડામાં પાણી આવ્યું અને એને તો પોતાની જીભથી ચાટીને પાણી પીધું, અને મને તો કે તને કેમ મારા ઉપર ભરોસો હતો, તું નીકળો ત્યારે દોરી લઈને નીકળો છું, લોટો લઈને નીકળો છું. એને કાંઈ નહોતું રાખ્યું એ અરણ્યાએ, ન દોરી ન લોટો, તો એના માટે મેં પાણી ઉપર આવ્યું. હવે તું ખેંચ અને પીવું તો પી, આટલો ફેર છે. આપણને પ્રભુ ઉપર, નિસર્ગ ઉપર, અગમ્ય શક્તિ ઉપર આશરો નથી. આશ્રય અંદરથી નથી આવતો. મારો ભગવાન બધું સારું કરશે, કૃપાળુદેવ બધું કરશે, ખોટો. કૃપાળુદેવ કરશે પછી પછી બીજાને કહેવા જાય, તમે ધ્યાન રાખજો. બહુ મુશ્કેલ છે પરમાર્થ માર્ગની અંદર પરમ તત્વ ઉપરનો આશ્રય, આસ્તિક્ય કે છે જ નથી આવતું. એટલે અહીંયા કહ્યું છે, પછી એક બીજું રહસ્ય આપ્યું છે કે મહાવીર દેવની શિક્ષા વિશે તમે જણાવ્યું છે. સૌભાગ્યને કહે છે, મહાવીર દેવે તો ઘણું કહ્યું હતું પણ રહ્યું છે થોડું. ભગવાનની દેશના તો બધી લુપ્ત થઈ ગઈ, પ્રકાશક પુરુષ ગ્રહવાસમાં છે. પોતા ઉપર નિર્દેશ કરે છે કે અમે મહાવીરનો માર્ગ બતાવી શકીએ એમ છે, પણ અત્યારે અમારી આ મર્યાદા છે અને બાકીના ગુફામાં છે. કહેવાતા આધુનિક મુનિનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. સૂત્ર લઈને ઉપદેશ કરવાની જરૂર, સૂત્ર અને તેના પડખા બધાય જણાય છે. પડખા એટલે એનું આસપાસનું રહસ્ય, અર્થ, ગાંભીર્ય, એનો અંતર્ભાવ એ જણાયો છે. સૂત્ર જાણનારા તો સૂત્રના શબ્દો જાણે છે, બાહ્ય એના પડખા નથી જાણતા. આ પુરુષને આ જ્ઞાન દશા થઈ છે, એ જ્ઞાન દશા સાથે વિરતી દશા છે, એ વિરતી દશા સાથે એમને જગતના કલ્યાણની એક અદ્ભુત કામના. યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિર્ધાર રે. આ નિર્ધાર થયો છે કે હવે અમે મહાવીર દેવની થોડી શિક્ષા અમારી પાસે છે, અમે આ જગતના કલ્યાણ માટે આપીને જઈએ, પણ અત્યારે આપવા માટેનો અવસર નથી. હવે એ સાધના કરશે આખી, એ એવો અવસર પ્રાપ્ત કરવા માટે, એટલે કર્મનો ગર્વ મિટાવવા માટે દસ દસ વર્ષ સુધી પછી પ્રભુની સાધના ચાલે છે. એટલે અનેક પત્રમાંનો આ પત્ર બહુ ગંભીર છે. પ્રભુની આંતરદશા અને પરમાત્મા સમ અવસ્થા એ એમણે સમજાવી છે એમણે પોતે. એના એટલા એટલા શાસ્ત્રીય રહસ્યના શબ્દો સાથે સમજાવી છે, જેટલી પકડાય એટલી પકડવી, જેટલું ચિંતન થાય પ્રભુની દશાનું, જેટલું ચિંતન થાય એટલું એ દશાનો અંશ આપણામાં પ્રગટે, આ એનો સૂત્ર છે. માટે મહાપુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું અને એમની મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાનું વારંવાર નિધિ ધ્યાસન કરવું. આ નિધિ ધ્યાસન કરવા માટેનો પત્ર છે કે ગ્રંથિ ભેદ પછીની કેવી અવસ્થામાં આ પ્રભુ હશે. અને આ પછી ત્યાં તો આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચને આ બધું શરૂ થશે. એ બધું શરૂ થશે છતાં દશા યથાવત છે. આ દશામાં જ ચાલે છે મુંબઈની અંદર વેપારમાં વ્યવહારમાં ગ્રસ્તની. એટલે કે છે ઉદય કર્મનો ગર્ભ મિટાવી દીધો. અદ્ભુત વાત છે, વિશેષ અવસર.